ગુજરાતની ધરા અજાયબ છે, આ ધરતીનો જોશ લાજવાબ છે. ગુજરાતનું ખમીર અદ્ભુત છે, કારણ કે અહીંનો યુવા મજબૂત છે. અને એ જ યુવા દેશ ભારતનું યુવા રાજ્ય છે આપણો ગુજરાત. અને એ જ ગુજરાતની યુવા પ્રતિભાની સફળતાની કહાની, સફળતાની સફર, અને તેની સાથે જાણી અજાણી ઘણી બધી વાતો લઈને હું જાગૃતિ હાજર છું આપની સમક્ષ લઈને અમારી વિશેષ રજૂઆત યુવા ગુજરાત. અભ્યાસકાળ દરમિયાન જેની સાથે મિત્રતા હતી અને પોતાના ગામની મિત્રતા ધરાવતી બંને યુવતી સાથે જેણે કર્યા છે લગ્ન. બે પત્ની સાથેનું જીવન તો સુખરૂપ ચાલી રહ્યું છે, પણ એક સમયે જેણે જેલની સજાની સાથોસાથ તડીપારની સજાનો પણ કર્યો સામનો. તે વ્યક્તિએ રાજકારણના તમામ પાસાની તલસ્પર્શી માહિતી મેળવી. રાજકોટની જેલવાસના અનુભવથી જેની જિંદગીએ 360 ડિગ્રીનો લીધો યુટર્ન અને એક નવા જ ચૈતરનો થયો જન્મ. આ ચૈતર વસાવાએ બીટીપી પાર્ટી સાથે જોડાઈ અવાજ બુલંદ કરી રાજકીય મેદાનમાં જંપ લાવ્યો. જોકે 2022ની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી આ પાર્ટીના યુવા ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભામાં આપ નેતાનું બિરુદ મેળવી લીધું છે. ભલે રાજકીય વર્ગ તેમની વધી હોય, પરંતુ તેઓ સામાન્ય માણસની જેમ અનેક સંઘર્ષનો કરી રહ્યા છે સામનો અને માણી રહ્યા છે પોતાની સામાન્ય જિંદગી પણ. નવરાશની પળમાં ચૈતર વસાવાને શું કરવું ગમે? લગ્ન જીવનની ખાટી મીઠી વાતો સહિતની તમામે તમામ રસપ્રદ વાતો આજની યુવા ગુજરાતની સફરમાં.
આદિવાસી જિલ્લો અને એ જિલ્લામાંથી સંઘર્ષનો સામનો કરીને એક ફાટડો યુવાન પહોંચી ચૂક્યો છે વિધાનસભામાં. ગૃહની કાર્યવાહીમાં પોતાના પ્રશ્નો પણ તે આપી રહ્યો છે અને એ જ રીતે પોતાના અંગત જીવનમાં પોતાના પરિવારનું ગુજરાન પણ તેઓ કોઠા સૂઝબૂઝથી ચલાવી રહ્યા છે. તો કોણ છે આ વ્યક્તિ? આ વ્યક્તિ છે 2022 વિધાનસભા ચૂંટણીમાં 40,000થી વધુ મતથી જીત હાંસલ કરનાર આપના ધારાસભ્ય ચૈતર વસાવા. ચૈતરજી, સૌથી પહેલા તો આપનું હાર્દિક સ્વાગત છે યુવા ગુજરાતની આજની સફરમાં.
નમસ્કાર,
કેમ છો?
મજામાં.
એક આદિવાસી જિલ્લો અને આદિવાસી જિલ્લામાં આપણે જોઈએ તો પ્રકૃતિ સાથેનું સૌથી પહેલું એ દોસ્તાના હોય છે, એ મિત્રતાવાળો સંબંધ હોય છે. તો તમારો સંબંધ તમારા જિલ્લા સાથે કેવો?
મારો સંબંધ હું નાનપણથી જ મારા જિલ્લામાં જ ઉછેરો છું. હું એક મારા પોતાના ગામની પ્રાથમિક શાળામાં ભણ્યો છું, સાથે સાથે મારા તાલુકાની શાળામાં પણ અભ્યાસ કર્યો છે અને હોસ્ટેલ જીવન પણ કાઢ્યું છે. તો મારા જિલ્લા સાથે હું ભૌગોલિક રીતે જોડાયેલો વ્યક્તિ છું. પ્રકૃતિ, આખા જિલ્લાની જેટલી પણ પ્રકૃતિ સૌંદર્ય છે, એ ધોધ હોય, નદીઓ હોય, પર્વતો હોય અને પ્રકૃતિક દેવસ્થાનો છે, ત્યાં પણ હું પરિચિત છું. એટલે મારા જિલ્લા સાથે સમગ્ર રીતે હું ભાગીદાર છું અને સમગ્ર રીતે જોડાયેલો છું અને હું મારા જિલ્લાને, મારા વતનને ખૂબ પ્રેમ કરું છું.
આમ તો એવું હોય છે યુવાન કાળ માટે અને યુવા વર્ગ માટે કે મહેનત કરીને પછી એ સરકારી નોકરી મેળવવા માંગતા હોય છે, પરંતુ ચેતરભાઈના કિસ્સામાં ઊંધું છે. મળેલી સરકારી નોકરી તમે છોડીને તમે રાજકારણમાં આવી ગયા, તો એવું કેમ?
મારે આર્થિક પરિસ્થિતિ અને મારા ઘર કુટુંબની પરિસ્થિતિ આમ મધ્યમ વર્ગની છે અને પછાત પરિવારમાંથી આવું છું. મારા ભૂતકાળમાં મારા દાદા પરદાદા કે મારા પરિવારમાંથી કોઈ જ રાજકારણમાં નહોતા કે રાજકારણમાં કોઈ એમને રસ પણ નહોતો. પણ હું જેવો ભણ્યો, મારે બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ BRS પૂરું કર્યું, ગ્રામ વિકાસનો અભ્યાસ કર્યો, ગામડામાં કઈ રીતના વિકાસ કરી શકીએ એ બાબતના ઊંડાણના વિકાસ અને અભ્યાસ બાદ હું પૂના ખાતે એની આખી તાલીમ લઈને આવ્યો. પછી મને લોકોના કામમાં એક રસ જાગ્યો, તો નાના મોટા કામ કરતો હતો, સાથે સાથે ગુજરાત સેવા પસંદગી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 2012માં જાહેરાત આવી, એમાં હું ખેતીવાડી અધિકારી તરીકે ઉમરપાડા ખાતે જોઈન્ટ થયો નોકરીમાં. તો લોકોમાં અને મારા ગામમાં એક આનંદ ઉલ્લાસ થયો, કેમ કે મારા ફળિયામાં હું પહેલો સરકારી નોકરીમાં જોઈન્ટ થયો, બધાને ખુશી થઈ. તો નોકરીની સાથે સાથે પછી મેં નાના મોટા જે કામો છે જ્યાં લોકો સાથે નથી પહોંચી શકતા, સરકાર જે હેતુ માટે યોજનાઓ બનાવે છે અને લોકો સુધી નથી પહોંચી શકતી, તો એ યોજનાઓને કઈ રીતના લોકો સુધી પહોંચાડવાની એની જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો મેં. બંધારણીય જે જોગવાઈઓ છે યુવાઓ માટે, મહિલાઓ માટે અને જે આદિવાસી સમાજ માટે, તો એ જાગૃતિ લાવવાની કોશિશ કરી. સાથે સાથે લોકોમાં જે અંધશ્રદ્ધાઓ હતી અમારા વિસ્તારમાં ઘણી, કુટેવો કુરિવાજો, તો એને દૂર કરવાનો મેં પ્રયત્ન કર્યો. તો એ બાબતે લોકો સાથે જોડાણ થયું. પછી લોકોએ મને કીધું કે તમે તો સાચા માર્ગદર્શક છો, તો તમે તમારા જેવા યુવાઓની જરૂર રાજકારણમાં પણ છે, તમે આવો, અમે જીતાડી દઈશું. તો સૌપ્રથમ હું સરકારી નોકરી માંડ મને મળી હતી અને પરિવાર ખુશ હતો. પરિવાર કહે કે સરકારી નોકરી મળી છે એટલે એ હિસાબે જ મારા મેરેજ પણ થયેલા, સરકારી નોકરી કરે છે એમ કરીને. તો રાજકારણમાં કે જાહેર જીવનમાં આવવું હોય તો સરકારી નોકરી મારે છોડવી પડે. તો સૌપ્રથમ એ મૂંઝવણ હતી. ઘરને વાત કરી, મારે સાસરી પક્ષને વાત કરી, તો બધા ના પાડે. પછી પણ એક કોન્ફિડન્સ સાથે, કંઈક કરવાના ઈરાદા સાથે મેં જાહેર જીવનમાં આવવા માટે આખરે 2016માં સરકારી નોકરીમાંથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું. પછી તે વખતે જિલ્લા પંચાયતની જેવી ઇલેક્શન આવ્યું, લોકોના કહેવાથી મારા ધર્મપત્ની શકુંતલાજી એમાં ઊભા રહ્યા અને લોકો એમને નિસ્વાર્થ ભાવે જંગી બહુમતીથી ચૂંટી લાવ્યા. એટલે આ મારો સરકારી નોકરી પરથી રાજીનામું આપીને આમાં આવવાનો કિસ્સો છે. અને મને ખરેખર લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે અને લોકોએ એટલો મોટો વિશ્વાસ મૂક્યો કે આટલા વર્ષોમાં ધારાસભ્ય સુધી મેં કોઈ કલ્પના નહોતી કરી કે મારે, મારું ધ્યેય નહોતો કે હું ધારાસભ્ય બનીશ. પછી બી લોકોએ મને આટલી મોટી જવાબદારી સુધી મોકલેલા છે એટલે ચોક્કસ મને આનંદ છે અને આ વિશ્વાસ પર હું કાયમ રહીશ એવો મને પૂરો વિશ્વાસ.
જ્યારે સરકારી નોકરી મળી ત્યારે ચૈતરજી આપનો પરિવાર તો ખૂબ જ ખુશ હતો, તો પરિવારે એવું કહ્યું ખરા કે ભાઈ સરકારી એટલી સરસ નોકરી મળી, નોકરીના કારણે છોકરી મળી છે, તો હવે શા માટે નોકરી છોડવાની?
નોકરીમાંથી રાજીનામું આપવા માટે વિચારી રહેલો હતો અને મેં મારા કુટુંબ, મારા સગાવાલા સામે પ્રસ્તાવ મૂક્યો એટલે બધા જ વિરોધમાં હતા. બધા જ ના પાડે કે ના ના, નોકરી ના છોડાય. આ જમાનામાં ખેતી અધિકારી તરીકે તમે નોકરી મળી છે અને એ પણ વિસ્તરણ અધિકારી તરીકે તમે છો, તમે 8-10 વર્ષ પછી TDO બનવાના છો, તો આ રાજકારણમાં ના પડાય, એ બધું છોડો. લોકો આજે છે ને કાલે નથી. રાજકારણ એ પાણી જેવું હોય છે, કોઈ બાજુ હોય ના હોય, ક્યારેક હું થાય ક્યારે ઢળી જવાય, એના કરતાં તમે આ સાચવો. ભવિષ્યમાં તમે TDO બનશો ને એમાં પણ સેવા કરવાની છે. પછી પણ મારો રસ આમાં વધારે હોવાથી મેં રાજીનામું આપ્યું. ત્યારે એક અધિકારી વર્ગ પણ, મારા જે ઉપલી મદદનીશ ખેતીવાડી અધિકારી હતા, એમણે પણ મને ઘસીને ના પાડી કે ના, હું મંજૂર ના કરું તમારે નોકરી કરવાની. જિલ્લા ખેતીવાડી અધિકારી જે તે ટાઈમે, મને આજે પણ યાદ છે, મારા ઘરે આવીને મને સમજાવતા હતા કે તમે હું કામ રાજીનામું આપો છો, રાજકારણમાં આપણે નથી પડવાનું, આ ક્ષેત્ર સારું છે, સારો પગાર છે તમારે. તો એવી નબળી પરિસ્થિતિમાં પણ મારું એ સાહસ કહેવાય, હું ગર્વ નથી કરતો પણ એ મારું સાહસ કહેવાય કે એમાં મેં રાજીનામું આપીને જાહેર જીવનમાં આવ્યો અને જાહેર જીવનમાં આજે એક ધારાસભ્ય તરીકે લોકોનો સાથ અને સહકાર મળે અને હું સફળ થયો. તો આ તે વખતની પરિસ્થિતિ હતી.
જાહેર જીવનમાં આવવાનું આવું બીજું સાહસ ચૈતરજીએ એ પણ કર્યું છે કે શકુંતલાજી જોડે લગ્ન તો કર્યા પરંતુ વરસાજી સાથે તમે બીજા મેરેજ પણ કર્યા છે.
હા બિલકુલ.
તેની પાછળની ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી શું છે?
હા, હું બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ BRS કરતો હતો. તો મારી સાથે ધોરણ 11 થી શકુંતલાજી હતા. તો શકુંતલાજી અમે એક ફ્રેન્ડ હતા સાથે, બધું એ પણ સારા ક્લેવર હતા અને અમે, મેં પણ સારો ભણવામાં હોશિયાર હતો એટલે અમે સાથે બધું ભણતા હતા. તો સાથે અમે 4 વર્ષ તો અમારા સાથે આમ દોસ્તાનામાં વીતી ગયા. પછી 4 વર્ષ વીતી ગયા પછી મારે TYમાં એમની સાથે અમારે પ્રેમ સંબંધ સાથે અમે બંધાયા. એટલે બંધાતાની સાથે અમે એમના ઘરે પણ, અમને એમના મમ્મી પપ્પા, મારા મમ્મી પપ્પા સાથે પણ વાત થઈ. તો અમારા કલ્ચરમાં એવું હોય છે કે મારે મારા પરદાદાથી લઈ, મારા પરદાદા મીરાભાઈ ડુંગરિયા હતા, એમના પણ 2 વાઈફ હતા. મારા દાદા ભંગડાભાઈ મીરા હતા, એમના પણ 2 વાઈફ હતા. મારા ફાધર દામજીભાઈ ભંગડાભાઈ, એમના પણ 2 વાઈફ. તો હવે પછી મારા પર, એટલે આમ એક આદિવાસી સંસ્કૃતિમાં, કલ્ચરમાં ચાલે છે અને લોકો એક્સેપ્ટ કરે છે.
તો તમે તમે આ જે કલ્ચર હતું જે દાદા પરદાદાથી ચાલતું હતું એને તમે તોડવાની કોશિશ ના કરી 2 લગ્ન કરવા કરતા? તો
હા, એટલે મારે કોઈ એવો ઈરાદો નહોતો કે મારે 2 કરવું જ જોઈએ. પછી એવું થયું કે હું ભણતો હતો એટલે જેવી રીતના અભ્યાસમાં ફ્રેન્ડ હતા શકુંતલાજી, તો એમની સાથે અમે એકદમ ક્લોઝ ફ્રેન્ડ હતા. એવી જ રીતે ગામમાં જે વરસાદી છે, મારા પ્રોપર મારા ગામના છે.
એટલે એક એક મિત્રતા તમારી અભ્યાસ કાળ દરમિયાનની અને એક મિત્રતા પર્ટીક્યુલરલી ટિપિકલી ગામડાની
ગામડાની થઈ. તો અમે પછી, મારે જ્યારે મેરેજ કરવાનું, હું નોકરી પર 2012માં જોઈન થયો, પછી જ્યારે મારે મેરેજ કરવાનું થયું ત્યારે મેરેજમાં શકુંતલાજીએ પણ મને પ્રસ્તાવ કર્યો કે ના, મેરેજ તો મારી સાથે તમારે કરવા પડશે. વર્ષાજીએ પણ કીધું કે મેરેજ તો મારી સાથે તમારે કરવા પડશે. પછી એવું થયું કે મારે પછી મારા પરિવારને ને એમના પરિવારને સાથે લાવવા પડ્યા. એમને પૂછવું પડ્યું કે ભાઈ પરિસ્થિતિ આ નિર્માણ થયેલી છે તો મારે શું કરવું. તો પછી સૌપ્રથમ તો હું શકુંતલાજીનો આભાર માનું કે એમણે સૌપ્રથમ સ્વીકારી લીધું કે અમે બે બહેનો રહેવા માટે તૈયાર છે, અમે સાથે નાના મોટા બહેનની જેમ રહેવા તૈયાર છે. વર્ષાજીએ પણ કીધું કે હું એમની સાથે જ મોટા બહેનની જેમ સુખે દુઃખે. ને તે વખતે હું રિયલી પરિસ્થિતિની વાત કરું, મારા પર કંઈ જ નહોતું. સૌપ્રથમ હું 5,200 રૂપિયાની નોકરીમાં જોઇનિંગ થયેલો તે વખતે. પછી એ પગાર ધીરે ધીરે 9,000 થયેલો. ત્યાં પછી ફર્સ્ટ 5 વર્ષમાં એમાં ફિક્સ પગાર પર હતા અમે. તો આવી કપરી પરિસ્થિતિમાં અમે એ લોકોએ મને સાથ સહકાર આપ્યો. પછી અમે એક ઘર પણ બનાવ્યું સાથે રહીને. તો એવી પરિસ્થિતિમાં એમણે મને કોઈ ખ્વાબ વગર, કોઈ સપના વગર કે કોઈ એવી વગર આવી કપરી પરિસ્થિતિમાં બંને મને સાથ અને સહકાર આપ્યો કે તમારે નથી ઘબરાવાનું, અમે એડજસ્ટ કરી લઈશું.
રીસામના મણામના બંને વચ્ચે થાય, શકુંતલાજી અને વર્ષાજી વચ્ચે, તો તમે મનાવો કેવી રીતે? સૌથી પહેલા તમે પક્ષ કોણો લો?
હા ના, અમારે
કે આ તો સંકટ થઈ જાય, સુડી વચ્ચે સોપારી જેવું થઈ ગયું.
ના ના, ચોક્કસ બિલકુલ. પણ એમાં હું પોતે પણ ભણેલો ગણેલો છું. એ લોકો શકુંતલાજી પણ જોબ કરતા હતા, એ પણ પોતે BRS ગ્રેજ્યુએટ છે. વર્ષાજી પણ BSc નર્સિંગ જીએન એમને કર્યું છે, પોતે નર્સ હતા. તો જેવી મેં રાજીનામું મૂક્યું, જાહેર જીવનમાં આવવાનું થયું, ત્યારે એ લોકો પણ બધા મારી સાથે જ રાજીનામું મૂકીને જાહેર જીવનમાં અમે આવ્યા. તો આજે તો એ બધા એટલા પ્રેક્ટિકલ છે અમે કે લોકો આજે અમારા ઝઘડાના કોઈ એવા બનાવો નથી બનતા. નોર્મલી ઘરમાં નાનું મોટું થાય, એના સિવાય બીજા કોઈ એવા કોઈ બીજા ઝઘડા નથી. ને 3 બાળકો છે મારા, મમ્મી પપ્પા આખું સંયુક્ત કુટુંબ અમે રહીએ છીએ.
ક્યારેય મસ્તી મસ્તીમાં ચેતરજી બંનેમાંથી કોઈ એવું કહે ખરા કે હવે બહુ થયું, નહીં બોલો મારી સાથે, કાં તો પછી મારી આ ડિમાન્ડ પૂરી નહીં કરો તો હવે છૂટાછેડા નક્કી આપણા, આવું કંઈ મસ્તી મસ્તીમાં કહે ખરા?
ના ના, હજુ અમારામાં હજુ એવું નથી થયું. હવે ઘર છે, નાનું મોટું કંઈ હોય, આમ તો એ લોકો એકદમ બહેનની જેમ જ રહે છે. પણ મેં કદાચ કોઈ વખતે વધારે પડતો કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકે મારે 14 જિલ્લાઓ ફરવાના હોય છે, તો વધારે એ બાજુ હોમ ગાંધીનગર વધારે ફરતો હોય ત્યારે એ લોકોને એક રજૂઆત હોય છે કે તમે પૂરો સમય આપતા નથી, બાળકોને પૂરો સમય આપતા નથી. પણ જે જવાબદારી હોય એ જવાબદારીને આધીન આ કરવું પડે છે. ત્યારે જ પણ એ લોકો આજ દિન સુધી હું ભલે ને 12 વાગે જામ, પણ મને જામ પછી જ બંને જમતા હોય છે, મારી રાહ જોતા હોય છે, એકબીજા ફોન કરતા હોય છે. સાથે સાથે અમારા સમાજમાં નાના મોટા જે કંઈ લગ્ન પ્રસંગ હોય, મૈયત પ્રસંગ હોય, હું બાર હોઉં તો પણ એ લોકો પહોંચી જતા હોય છે.
એટલે ઘીના ઠામમાં ઘી ઠરી એવું કહી જ દેવાય. એક સમય એવો પણ કપરો આવ્યો હતો કે જ્યારે તમારા પરિવારને મદદની જરૂર હતી અને સમગ્ર ગ્રામ્ય વિસ્તારની જનતા ફાળો ઉઘરાવીને તમારા ઘરનું ગુજરાન ચલાવતા હતા.
હા,
તો એ સંઘર્ષના કપરા દિવસો તમે કેવી રીતે વિતાવ્યા?
હા, હું જ્યારે અમારે કેવડિયા ખાતે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી હતી, એટલે સરદાર પટેલ સાહેબનો અમારે કોઈ જ વિરોધ નહોતો. અમે તો એમને અમારા અખંડ ભારતના નિર્માતા તરીકે વંદન કરીએ છીએ, પૂંજીએ છીએ. અમે તો એવું માનીએ છીએ કે એમના ગામમાં જે કરમસંત છે ત્યાં પણ મોટું એમનું સ્ટેચ્યુ બને અને ત્યાં પણ મોટું પ્રવાસનનું સ્થળ બને. અમારો વિરોધ એટલો હતો કે અમને જે વખતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ત્યાં આવ્યા, અમે પણ ગયેલા, અમને પણ ખુશી થયેલી. એમણે સાધુ ટેકરી પર ઉદઘાટન વખતે અમને એવું કીધું હતું કે અહીંયા વિશ્વની મોટા મોટું સ્ટેચ્યુ આપણે બનાવીએ છીએ સરદાર પટેલ સાહેબનું, ને તમને બધાને રોજગારી મળશે. તો આટલા લોકોને રોજગારી મળશે એટલે અમે તો ખુશે ખુશે બધા એમાં સહભાગી થઈ ગયા, જોડાઈ ગયા. પછી એક સમય એવો આવ્યો કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થયું. પછી એના પછીના સમયમાં ત્યાંના લોકોને વિસ્થાપિત કરી દીધા કે ભાઈ અહીં તમે આટલા ગામો અસરગ્રસ્ત, પહેલાં 6 ગામોને વિસ્થાપન કરવાનું વાત આવી, એમના નાના મોટા રોજગાર હતા એને બંધ કરાવી દેવામાં આવ્યા. તો અમારા એક અરસા દરમિયાન ઘણા સંઘર્ષો થયા, એમાં આંદોલનો થયા, અને એમાં સંઘર્ષોમાં અમને ઘણી જેલો વેઠવી પડી. મને પોતાને પણ, હું રાજપીપળા જેલમાં 2-3 વખત મને રાખ્યા, મહિનામાં એક કોઈ વખત અઠવાડિયું, કોઈ વખત મહિનો જામીન થાય ત્યાં સુધી. એવી જ રીતે મને 7 મહિના તડીપાર પણ કરવામાં આવ્યા. એવી જ રીતે મને 3 મહિના રાજકોટ જેલમાં પાસા પણ કરવામાં આવ્યા. એ સમગ્ર મામલો કેવડિયા બાબતના આંદોલનને લઈને હતો. મારી કોઈ કોર્ટ વકીલને ફી આપવાની હોય કે મને કોઈ મળવા આવવાના હોય, રાજકોટ મળવા આવવાના હોય, તો પણ લોકો 500,000 રૂપિયા ફાળો કરીને મળવાવાળાને મોકલે કે જાઓ તમે મળી આવો. અને વકીલને મળવા જવાનું હોય ત્યારે પણ લોકો ફાળો કરી આપે, કોઈ 1,000 આપે, કોઈ 500, કોઈ 2,000, કે ભાઈ તમે જઈને વકીલને આ ફી આપી આવો, ત્યારે મને એ પ્રોત્સાહન મળ્યું.
એ જે સમયગાળો હતો જેલવાસનો, તડીપારવાળો, પાસાવાળો જે સમયગાળો હતો, એનાથી એક નવા જ ચૈતર વસાવાનો જન્મ થયો, કારણ કે એ પેલા લોખંડના ચણાની જેમ ઘડાઈ ગયો.
હા, એમાં સૌથી મહત્વનું પરિબળ જ આ હતું. ઘણા લોકો એવું માનતા હતા કે હવે ચૈતરભાઈ આટલી કડકમાં કડક જેલો વેઠીને આવશે એટલે છોડી દેશે ને શાંતિથી બેસે, પણ પછી મનોબળ મજબૂત થયું. પછી હું વધારે તાકાતથી આંદોલનમાં ઉતર્યો અને સરકાર સામે લડ્યો. ખરેખર મને આજે કહેતા ગર્વ થાય છે. 121 ગામમાં જ્યારે ઇકો સેન્સિટિવ ઝોન આવ્યું એની સામે હું લડ્યો. બધી ગામ પંચાયતોમાં ઠરાવ કરાવ્યા તો સરકારને એ કાયદો સ્થગિત કરવો પડ્યો. એવી જ રીતના કેવડિયામાં પણ અમે ઘણા લડ્યા. તો આજે પણ એક તારીખ હજુ તારીખો ચાલે છે, તો જવું પડે એટલે 69-70 જણો એક એક તારીખમાં અમે જઈએ છીએ. તો એમાં પણ અમને ઘણી સફળતા મળી. તંત્રને એકવાર તો જમીન હાયર કરતા અમે સ્ટોપ કરી દીધા.
ચેતરભાઈ, એ આંદોલનના કારણે જે જીત તમને મળી છે એનો આનંદ કંઈક અલગ જ છે, નતર તમારા ચહેરા પર ખુશી વર્તાઈ પણ રહી છે. એવો જ આનંદ કઈ એવી વાનગી છે કે જે ખાઈને તમને આવે છે?
વાનગીમાં તો અમારા વિસ્તારમાં મશરૂમ હું વધારે પસંદ કરું છું. જેવું ચોમાસું ચાલુ થાય છે, મકાઈની સિઝન થાય છે, અમારા વિસ્તારમાં આખું જંગલ વાંસનું જંગલ છે. તો વાંસના જંગલમાં કુદરતી મશરૂમ એટલા બધા હોય છે કે હું જ્યારે મશરૂમ ચાલુ થાય છે નેચરલી મશરૂમ, તો હું મહિના દોઢ મહિના સુધી મશરૂમ જ ખાઉં છું.
તો એટલે હવે અમને લોકોને પણ ચૈતર વસાવા છે, મશરૂમ મોકલી આપશે, એટલે ચોમાસાની સીઝનની ખાલી અમે રાહ જોઈશું.
ચોક્કસ.
તો શકુંતલાજીના હાથની કઈ વાનગી, વર્ષાજીના હાથની કઈ વાનગી અને મમ્મીના હાથની કઈ વાનગી માટે ચૈતર વસાવા ખૂબ જ પાગલ છે?
હા, અમારે આમ જોવા જઈએ તો હાલમાં પણ અમારે કિચન ગાર્ડન શકુંતલાજી અને વર્ષાજીએ બનાવેલું છે. એમાં તમામ શાકભાજી, તો સૌથી સારી વાત કરીએ તો અમારે એક સુરતી પાપડી આવે છે, એ શકુંતલાજી બહુ જોરદાર બનાવે છે. એ સુરતી પાપડી સાથે જુવારના રોટલા હોય અથવા મકાઈના રોટલા હોય તો એ પાપડી બહુ જોરદાર બનાવે છે. હા, એવી જ રીતના વર્ષાજી છે, એ હમણાંની વાત કરીએ તો હું જ્યારે કંઈ જવાના થાય ત્યારે એ લીલી ડુંગળીનું પાંદડા સાથેનું શાક બનાવે, તો એને પણ રોટલા સાથે ખાવાની મજા આવે છે. મારા મમ્મી લોકો હાથથી ઠોકાલા માંડા બનાવે છે. અમારા બાફેલા માંડા આદિવાસીમાં ખૂબ પ્રચલિત છે.
અચ્છા,
એ માંડા બનાવે છે, એને હુના માંડા હોય, ઠોકાલા માંડા હોય, એને બાફડે માંડા પણ કહે છે, તો એને બનાવે છે. સાથે સાથે અમારી આદિવાસી
બેઝિકલી રેસિપી હોય છે શું?
એ લોટ હોય છે, ચોખાના લોટને એને હાથથી દળવામાં આવે છે, આ ઘંટીથી નહીં. એનું ટેસ્ટ જે ઇલેક્ટ્રિક ઘંટીથી દળવામાં આવે તો ટેસ્ટ એનો બગડે છે. તો એને હાથથી દળેલી ઘંટીથી જ એને દળીને એ ચોખાના લોટને બાફીને એમાંથી ઠોકાલા માંડા બનાવવામાં આવે છે, હાથથી દબાવીને.
એટલે જે રીતે આપણે પેલું ખીચું બનાવતા હોઈએ છીએ એવી રીતે લોટને બાફી દેવાનો.
હા, બાફી દેવાનો. એમાં આદિવાસીથી શણગારેલી લાકડાની પાટલીઓ હોય છે, એમાં આદિવાસીના ચિત્રો હોય છે, એને રોટલા પર પ્રસ્થાપિત કરવામાં આવે છે, પછી એને બાફીને ખવડાવવામાં આવે છે.
ગમતી કરવી એક્ટિવિટીમાં તમે શું કરો? તમે ફિટનેસના કેટલા આગ્રહી અને હવે તો જાહેર જીવનમાં આવી ગયા છો, માંડ તમને સમય મળે નવરાશનો તો શું સૌથી પહેલાં કરો?
હા, હું જ્યારથી અભ્યાસ કરતો હતો અભ્યાસના સમય દરમિયાન સૌપ્રથમ હું પ્રાથમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળામાં ક્રિકેટ વધારે રમતો હતો. પછી જેવા કોલેજમાં આવ્યા એટલે હું વોલીબોલ વધારે રમું છું. આ તો હું વોલીબોલ રમું છું, પણ હમણાં મને એટલો બધો સમય મળતો નથી. તો આ શરીરને જાળવવા માટે હું સવારે ડેલી 1.25 થી 1 કલાક ચાલુ છું ડેલી, ને સાંજે 1.5 થી 1 કલાક ડેલી.
ફિલ્મ જોવાનો શોખ કેટલો?
ફિલ્મ જોવાનો શોખ છે, પણ હમણાં એટલો સમય નથી. સૌથી વધારે અમે જે વખતે કોલેજ કરતા હતા ત્યારે શકુંતલાજી જોડે અને વર્ષાજી જોડે અમે ભરૂચ ઘણા ફિલ્મો જોતા હતા, પણ હવે એટલો ટાઈમ નથી મળતો.
બાળકો કમ્પ્લેન કરે ખરા કે પપ્પા તમે નથી આવતા, અમારે તમારી સાથે રમવું છે, કાં તો પછી કોઈ વસ્તુની ડિમાન્ડ કરે ત્યારે?
હા, હમણાં 3 બાળકો છે, એમાં મોટા બાબો છે 3rd ધોરણમાં ભણે છે અને બેબી છે 1st માં છે, તો એ લોકો કમ્પ્લેન કરતા હોય છે, પણ હું જ્યારે જામ છું ત્યારે એમને એ રીતનો થોડો સમય આપું છું. અમારા ગામની નજીક ખૂબ સારી મોટી નદી છે ને કુદરતી નદી છે, આવી ગંદા પાણીવાળી નથી. આખી નદી પહાડોમાંથી આવે છે, જંગલમાંથી, એટલે પાણી પણ આજે કાચ જેવું છે. તો જ્યારે પણ સમય મળે તો એ બાળકોને ત્યાં નવડાવું છું, લઈ જાઉં છું, એટલે એ લોકો ખુશ થઈ જાય. એટલે નદીએ જઈએ નામ તેમ થોડો સમય આપું છું, સાથે સાથે એમના અભ્યાસમાં પણ ધ્યાન આપું છું.
ચેતરજી, કોઈ એવો નિયમ તમે ફોલો કરો છો કે જે નિયમ તમે ધારો કે ચૂકી જાઓ એ દિવસ દરમિયાન તો તમને એવું લાગે કે આજે કંઈક ખૂટી રહ્યું છે?
હા, હું ડેલી 9 વાગે મારા કાર્યાલય પર જવાનું મારું ટેવ છે. ડેલી 9 વાગે હું ડેડિયાપાડા મળી જાઉં ત્યાં હોમ તો, ને અહીંયા પણ ડેલી મારે 9 વાગે બીજું કંઈ કામ ના હોય તો હું લખવા બેસી જાઉં, એક મારો નિયમ છે. ને બીજો કે હું સાંજે મત વિસ્તારમાં પ્રવાસ કરવાનો વધારે મને એ છે.
દુઃખદ ક્ષણની તો બહુ વાત કરી આપણે, પણ તમારા જીવનની સુખદ એક ક્ષણ વર્ણવો.
મારી સૌથી વધારે સુખની વાત કરું તો મારો આ કોયડો હતો વર્ષા અને શકુંતલા વચ્ચેનો, તો એમાં મેં એટલો મૂંઝવણમાં મુકાઈ ગયો.
એટલે સૌથી પહેલા લગ્ન કોની સાથે કરવા એ કોયડો?
ના, હવે હા એ મતલબમાં લગ્ન તો પછી બધાએ નક્કી કર્યા કે આમની સાથે કરો, પણ બંનેને રાખવા હોય તો બંને મંજૂર થશે કે કેમ, શકુંતલા મંજૂર થશે કે કેમ, કે વર્ષા મંજૂર થશે તો કેમ, એ મારો બહુ મોટો કોયડો હતો. મેં કીધું કે આ સૌથી મોટો જિંદગીનો આ જંગ છે, એમાં જીતી ગયા તો પછી આગળ જીતી જઈશ. તો મારા પપ્પા મારી મમ્મી બધા એમને કીધું એ તો એગ્રી થઈ ગયા, સામેવાળા પણ એગ્રી થઈ ગયા. તો જે દિવસે અમે બેઠા ને આ બંને જણે બેસ્તાની સાથે સંમતિ આપી દીધી, એ મારો બહુ ખુશીનો સમય હતો.
તમારા જીવનમાં રોલ મોડેલ કોણ, તમે કોને પોતાના આદર્શ ગણો છો?
જે અમારા બિરસા મુંડા હતા આદિવાસીઓના ક્રાંતિકારી, એટલે રોલ મોડલમાં બાબા સાહેબ એક ભારત રત્ન અને દુનિયાના જે એ હતા નોલેજ ઓફ પર્સન, એ રીતે સાથે સાથે મારા બિરસા મુંડા, એમને હું એમની પ્રેરણાથી આ બધું આગળ વધું છું જે કંઈ જોગવાઈઓ મળી છે. સાથે સાથે અમારા સમાજમાં ઘણા નેતાઓ છે, માનો કે છોટુભાઈ વસાવા જે BTPમાં છે એમની સાથે પણ મેં કામ કર્યું છે, એમના પરથી પણ મેં ઘણો શીખ્યો છું. સાથે સાથે ભાજપના મનસુખભાઈ વસાવા છે, એ અમારા સાંસદ છે ને, એ અમારા ગામની જ મારા મામા જ થાય છે, મારા ગામમાં જે એમની સાસરી છે, તો એમની પણ હું ધ્યાન રાખું છું કે આમની પ્રેરણાથી જ હું જાહેર જીવનમાં આવ્યો છું. છોટુભાઈ હોય, મનસુખભાઈ હોય, અમારા ગણપતભાઈ વસાવા હોય,
તો એવી યંગ જનરેશનને આપણે પાટા ઉપર લાવી શકીએ, એ યંગ જનરેશન પોતાનું સફળ જીવન બનાવી શકે અને સફળ થઈ શકે, તેની માટે સફરના અંતે આપણા તરફથી એક સંદેશ થઈ જાય.
યુવાનોને હું સંદેશો આપવા માગું છું કે દરેક યુવાનની ઈચ્છા હોય છે કે યુવક કે યુવક યુવતીની કે ભણી ગણીને અમને એક સારી નોકરી મળે ને અમે સેટ થઈ જઈએ, પણ એવી કોઈ પરિસ્થિતિ કે જોગવાઈ નથી કે બધાને નોકરીઓ મળી જાય. ત્યારે હું યુવાનોને કહેવા માગું છું કે એવા ઘણા ક્ષેત્ર છે, ખેતી ક્ષેત્ર છે, સામાજિક ક્ષેત્ર છે, રાજકીય ક્ષેત્ર છે, ધાર્મિક ક્ષેત્ર છે, તો તમારી અંદરની શક્તિને ધ્યાને લઈને તમે સારા બિઝનેસમેન પણ બની શકો, સારા ખેડૂત પણ બની શકો, સારા રાજકારણી પણ બની શકો, તો સારા સહકારી માળખાના આગેવાન પણ બની શકો. તો એ ક્ષેત્રમાં પણ તમે આવો અને એ ક્ષેત્રમાં પણ તમે આગળ વધો અને આવનાર સમયમાં તમે સારા વ્યક્તિ બનો, એવી સૌને શુભેચ્છા અને સૌને મારા તરફથી હું સૂચન તરીકે કહેવા પણ માગું છું.
ચેતરભાઈ, આજની સફરમાં તમે તમારો કિંમતી સમય અમને આપ્યો, થેન્ક યુ સો મચ, અને તેની સાથોસાથ આજની યુવા પેઢીને જે પ્રેરણાત્મક સંદેશ આપ્યો છે તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.
ધન્યવાદ.
તો દર્શક મિત્રો, જરૂરી નથી કે તમને સરકારી નોકરી જ મળે, પરંતુ જરૂર છે તો આત્મમનોબળને મજબૂત કરવાની અને સંઘર્ષનો સામનો કરવાની. એક સારા વ્યક્તિ બની જાઓ ને તો પણ ઘણું થઈ જશે. તો યુવા ગુજરાતની આજની સફરમાં આજે બસ આટલું.